પદ 40 મીઠડો લાગે કંતડો. જનસામાન્યના અનુભવના પતિ પત્નીના મીઠા મધુરા સંસારી સંબંધના માધ્યમથી યોગીરાજજીએ ચેતન અને ચેતનાના આધ્યાત્મિક સંબંધની વાત કહેવા સાથે ગાગરમાં સાગર સમાવવા રૂપે ગર્ભિતપણે જૈન દર્શનની લોકતરતા અનન્યતાની વાત પણ આ પદમાં ગૂંથી છે. મીઠડો લાગે કંતડોને ખાટો લાગે લોક, કંત વિહુણી ગોઠડી તે રણ માહી પોક, મીઠડો લાગે કંતડો. સંસારમાં કંત અને કાંતા, પતિ અને પત્નીનો સંબંધ પરાકાષ્ઠાનો સંસારી સંબંધ છે. પતિ પત્નીના સંબંધ આગળ બીજા બધાએ સંસારી સંબંધો ગૌણ છે, એમાંય ખાસ કરીને ભારતીય સતી નારીને મન તો પતિ પરમેશ્વર સમાન છે. પત્નીને મન પતિ એટલો તો મીઠડો વહલો પરમેશ્વર સમાન છે કે પતિ સિવાયના બધાય સંસારી સંબંધો એને માઠા ખટકનારા ખાટા લાગે છે. એ એટલી તો પતિમય થઈ ગઈ હોય છે કે એની ગોઠડી વાતચીતમાં પણ કેન્દ્ર સ્થાને પતિ હોય છે, અર્થાત એની બધી વાતો પતિ કેન્દ્રિત હોય છે અને પતિ સિવાયની વાતો તો એને રણમાં પોક મુકાય પણ સાંભળનાર કોઈ હોય નહીં એવી સાંભળવી ગમતી જ નથી. એ જ પ્રમાણે અહીં ચેતનાને એનો ચેતન સ્વામી જ એકમાત્ર મીઠડો વહાલો લાગે છે અને ચૈતન્ય પ્રભુ ચૈતન્ય સ્વામી સિવાયનું આ લોકનું સંસારનું દુનિયાનું બધુંય ખાટું બેસ્વાદ લાગે છે. એ પણ એટલે સુધી કે ચેતનાને વાતો પણ પોતાની ચેતનની શુદ્ધાત્માની પરમાત્માની જ સાંભળવી ગમે છે અને એની જ ગોઠડી ગોષ્ઠી ચર્ચા કરતી ફરે છે. એના સિવાયની આત્માવિહોણી બધી જ કથા એને રણમાં મૂકેલી પોક કે જેને અરુણ્ય રુદન કહે છે એવી નિષ્ફળ જનારી નિરર્થક વી કથા લાગે છે. કવિહૃદય સ્વાનુભૂતિ સંપન્ન યોગીરાજજી આ પદના આચરણ દ્વારા એનો લક્ષ્યાર્થ વિચારીએ તો ગર્ભિતપણે એમ કહેવા માગે છે કે આ લોકમાં એકમાત્ર આત્મતત્વનો એટલે કે જીવનો અને એના શિવ સ્વરૂપ એવા પરમાત્મ સ્વરૂપનો જ વિચાર કરવા જેવો છે. નવતત્વમાં પણ પ્રથમ જીવતત્વની વિચારણાને અને અંતમાં જીવના મોક્ષની એટલે શિવની પરમાત્મ સ્વરૂપની વિચારણાને સ્થાન આપ્યું છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ અને બંધ જે પણ અજીવ છે તેનાથી સંવર અને નિર્જરાની પ્રક્રિયાથી એટલે કે આત્માના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આત્મ સ્વરૂપમાં અર્થાત સંવરમાં રહેવાપૂર્વક નિર્જરા કરવાની છે. એટલે કે અજીવથી છૂટા પડવાનું છે અને સ્વયંના શુદ્ધાત્મ સ્વરૂપ શિવ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપને પામવાનું છે. આમ તત્વ નવ છે પરંતુ વિચારણા માત્ર આત્મતત્વ જીવતત્વની છે. જીવ અને અજીવમાં જીવ આત્મા એક સ્વભાવી છે, જ્યારે અજીવ પુદ્ગલ બહુસ્વભાવી બહુરૂપી છે. તેથી પુદ્ગલને પકડવું આકરું છે પરંતુ આત્મા એક સ્વભાવી હોવાથી સેજે પકડી શકાય અને સમજી સમજાવી શકાય એમ છે. એક આત્મા સધાઈ જાય તો બધું સધાઈ જાય એમ છે. તેથી તો કહ્યું છે કે એક સાથે સબ સધે અને એગમ જાણઈ સો સબવમ જાણઈ. વળી લોકમાં લોકાકાશમાં રહેલા ષડદ્રવ્યોમાં આત્મદ્રવ્ય જ એકમાત્ર સ્વ પર ઉભય પ્રકાશક હોવાથી પોતે પોતાને પણ જાણે છે અને અન્ય સર્વને પણ જાણવા જણાવવા સમર્થ છે. તેથી આત્મા લોકમાં સર્વોચ્ચ છે માટે તે મીઠડો છે. વળી આત્મા સિવાયના અન્ય કોઈ દ્રવ્યમાં પ્રેમ તત્વ નથી, તેથી પણ આત્મા મીઠડો છે અને આત્માની ગોષ્ઠી મીઠડી છે. આત્માની વાત સૌને સાંભળવી ગમે એવી છે, કારણ કે તે ઘરની વાત છે અને ઘરની વાત સાંભળવામાં કોઈને કંટાળો આવતો નથી, બલકે ઘરના સમાચાર મેળવવા માટે તો તે આતુર ઉત્સુક હોય છે. એટલું જ નહીં પણ વિતરાગ જિનેશ્વર ભગવંતોની સિયાદવાદ યુક્ત વિતરાગ વાણીથી આત્માનું સ્વરૂપ જે સમજવામાં આવે છે તે પણ એટલું સુસ્પષ્ટ અને પરિપૂર્ણ યુક્તિયુક્ત છે કે એના જેવું અન્યમાં જોવા સાંભળવા સમજવા મળતું નથી. તેથી આત્માની આવી મીઠી મીઠી વાતો સાંભળીને સમજીને આત્મા જ મને હવે મીઠડો લાગે છે અને આત્મા સિવાયનું સર્વ ખાટું બેસ્વાદ અસાર લાગે છે. મને તો મારો જ આત્મા એના સ્વયંના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે અને એ એના વૈયક્તિક પરમાત્મા સ્વરૂપ પ્રમાણતામાં રહે એ જ પ્રત્યેક આત્મવાદ માન્ય છે. હું છું, તું છું અને તે ભગવાન પરમાત્મા તે છે, જે તે છે તે જ હું છું અને તું છો, તે ભગવાનનું તેપણું ભગવાનપણું પ્રગટ પ્રત્યક્ષ છે. મારું હુંપણું ભગવાનપણું મારામાં અને તારું તારામાં અપ્રગટ પરોક્ષ છે. તે ભગવાનના આલંબને મારું મારે અને તારું તારે પોતપોતામાંથી પ્રગટ કરવાનું છે. કંતડા મેં કામણ, લોકડા મેં શોક, એકઠા મેં કેમ રહે દૂધ કાંજી થોક. ચેતના કહે છે કે કંતડામાં સ્વામી ચેતનમાં જ કામણ આકર્ષણ છે, કારણ કે ચેતનાનું સુખ કામના પૂરતી ચેતનથી છે. ચેતનના સમાગમથી ચેતનાને મળતું સુખ એ સ્વનું સ્વમાંથી નિપજતું સ્વસુખ, જે આવ્યા પછી ન જનારું અપ્રતિહત સુખ છે. એ આવનારું અને જનારું સાંયોગિક સુખ નથી, પણ મળનારું પોતાનું પોતામાંથી ઉભરનારું સુખ છે. તેથી ત્યાં શોકને કોઈ અવકાશ નથી. જ્યારે લોકનું લોકમાંથી મળનારું લૌકિક દુન્યવી સુખ તો પરના માધ્યમથી આવી મળનારું પરાધીન સુખ છે. એ આવનારું છે, તેથી જનારું પણ છે. તેથી એ દુન્યવી પૌદ્ગલિક સુખ પાછળ દુઃખ હોવાથી એ દુઃખરૂપ શોક નિપજાવનારું છે. એ તો જીવ દ્વારા પર જડ વિનાશી પૂદગલના માધ્યમથી પૂદગલમાં સ્વબુદ્ધિ સ્થાપીને અને સુખબુદ્ધિ સ્થાપીને મેળવવાનું કાલ્પનિક સુખ છે. એ એક સરખું કાયમ રહેનારું નથી અને સૌને સરખું મળતું નથી. દૂધ અને કાંજીનો સમૂહ હોય ત્યાં દૂધ દૂધના સ્વભાવમાં ન રહે અને છાશ છાશના સ્વભાવમાં ન રહે, એટલે ન તો શુદ્ધ દૂધનો સ્વાદ આવે કે ન તો શુદ્ધ છાશનો સ્વાદ મળે. એમ જડ ચેતન જીવ અજીવ ભેગા થયેથી જીવ જીવપણામાં ન રહે અને જડ જડપણામાં ન રહે. એ બે ભેગા થાય અને જે મળે તે મિશ્ર ભેળસેળિયું અશુદ્ધ જ હોય. એ ક્યાં તો દુઃખ મિશ્રિત સુખ હોય કે સુખ મિશ્રિત દુઃખ હોય, એ સુખની આગળ પાછળ અને સાથે દુઃખ જ હોય. એ દ્વૈતરૂપ અને દ્વંદ્વરૂપ જ હોય, અને જ્યાં દ્વંદ્વ હોય ત્યાં દ્વંદ્વ યુદ્ધ ઘર્ષણ જ હોય. વળી એ બે ભેગા થયા છે, ભેગા થયા હોય તો જુદા પડ્યા વગર રહે નહીં, અને તેમાં પાછા બંનેના સ્વભાવ ગુણધર્મ એકમેકથી વિરુદ્ધ છે. તેથી તે બે એક સ્થાને એક સાથે કેમ કરી રહી શકે? દૂધમાં છાશનો ભેગ થઈ ગયો છે તો હવે દૂધને દહીં રૂપે જામવા દઈએ તો દહીંનું વલોણું મંથન કરી છાશ છૂટી પાડી માખણ મેળવી તેનું ઘી બનાવીને દૂધના દૂધપણાને ઘી રૂપે પરત મેળવી શકાય છે. એ જ રીતે જળનો ભેગ જે જીવને થઈ ગયો છે તે બેને પણ આધ્યાત્મિક પ્રક્રિયાથી છૂટા પાડી શકાય છે. જીવે જીવભાવમાં ઠરવાનો અને જળ પૂદગલ ભાવને મારવાનું તપ તપવું પડે, અર્થાત ત્યાગ અને વૈરાગ્યથી પૂદગલ ભાવથી છૂટા પડીને જ્ઞાન અને ધ્યાનથી જીવભાવમાં ઠરવું પડે તો શિવ થવાય. કંત વીણ ચૌગતિ આણું માનું ફોક, ઉઘરાણી સિરડ ફિરડ નાણું તે જે રોક. જે લોકવ્યવહાર ભાવવિહોણી જડક્રિયા કે જે ચેતનની મોજૂદગી મોહથી જુદા થઈને પર થઈને હાજર રહેવું, તેનું સાચું નામ મોજૂદ હોવું છે, અને એવી હાજરી એ જ યથાર્થ મોજૂદગી છે. એવી નાથ ચેતન વિહોણી નારી ચેતનાને ચાર ગતિની ખાઈમાં ઉતારી દેતા એ બેશરમ લોકોને કોઈ લાજબાજ લાગતી નથી. એવા ઘરાનાનો સંબંધ લઈને આણું લઈને આવેલાને હું માન આપું નહીં, અને એવો સંબંધ બંધાયો હોય તો તેને પણ હું ફોક ગણું. કહેવાનું તાત્પર્ય એ જ છે કે ઉપયોગ વિનાની ભાવહીન ધ્યેયહીન લક્ષ્યહીન વ્યવહાર ક્રિયા એ અનઅનુષ્ઠાન છે, જે સમૂર્છિમપણે કરાયેલી ક્રિયા હોવાથી નિષ્ફળ છે અને ચાર ગતિના ભવભ્રમણને વધારનારી છે. આ ચરણનું વ્યવહારિક શાબ્દિક અર્થઘટન એ છે કે કંત પતિ વિહોણું પત્નીનું ચારે કોર એકલા એકલા હરવું ફરવું જવું આવવું બધું લજ્જાસ્પદ ફોકટ છે અને અટાણાનું અડવાણું છે. એ ભાવવિહોણી દ્રવ્યક્રિયા ભવભ્રમણ અટકાવતી નથી, તેથી તે અપેક્ષાએ એને નિષ્ફળ ગણાવી છે. પરંતુ એ કોરી દ્રવ્યક્રિયા પણ સારી શુભ ક્રિયા છે અને તેનું પણ કંઈક ફળ છે. એ જે ફળ છે તે ભવિષ્યમાં મળનારું હોવાથી અને એ ઉધારીનો ધંધો વાયદાનો વેપાર છે માટે એમાં ઉઘરાણી કરવાનો વારો આવે છે. એ પુણ્યકર્મ ઉદયમાં આવે ત્યારે ખરું અને ત્યારે જ એવું ફળ મળે. ઉઘરાણી તો એવું છે ને કે એની પાછળ ફર ફર કરીએ, માંગ માંગ કરીએ ત્યારે મળે તો મળે. એટલે એને સિરડ ફરડ કહીને યોગીરાજજીએ ફરી ફરીને ચંપલ ઘસી નાખીને માથાનો દુખાવો વોરવા જેવો વેપાર કર્યો. આપણે ત્યાં કહેવત પણ છે કે ઘંટી ઘાણીને ઉઘરાણી એ ફરે તો રાણી, નહીં તો ધૂળધાણી. આવા વાયદે આવનારા નાણાંને નાણાં ન કહેવાય, એ તો આવ્યા ત્યારે ખરા. પાર્ટી ઉઠી જાય તો ભેગું આપણું ઉઠમણું થઈ જાય, ભરોસો રખાય નહીં, પુણ્યકર્મ પાપકર્મમાં સંક્રમી જઈ શકે છે. ડાહ્યા માણસો રોકડાનો વેપાર કરવો જ પસંદ કરે. ચેતના જો સ્વામી ચેતનને સંગમાં રાખી એનું પડખે પડખું દાબીને જો વર્તે તો જ્ઞાનથી થતી જ્ઞાન ક્રિયા સ્વરૂપ ક્રિયા બને. એ ઉપયોગપૂર્વકની સ્વરૂપ ક્રિયાથી જે પ્રસન્નતા, શાંતતા, ઉપશાંતતા, પ્રફુલ્લિતતા, તાજગી વર્તાય અને કોઈની સાથે પણ ચડભડ કે અથડામણ થાય નહીં, તે ઉપરાંત આપણે સૌને અનુકૂળ વર્તીએ તેના પ્રત્યાઘાત રૂપે આપણને સાધના માર્ગે વિકાસને અનુરૂપ સર્વ પ્રકારની સાનુકૂળતા સામેથી આવી મળે, એ બધોય વેપાર રોકડાનો વેપાર છે જેમાં નગદ નાણાં મળે છે. મોક્ષ આજે અહીં આ ક્ષેત્રે આ કાળે મળી શકે એમ નથી, પણ મોક્ષ કરનાર સમકિત તો આજે અહીં જ મળી શકે એમ છે. એ સમકિતને મેળવવું અને મળ્યું હોય તો એને નિર્મળ બનાવી દ્રઢીકરણ કરવું તે રોકડાનો વ્યાપાર છે, જે કરી લેવા જેવો છે. એ નગદ નાણું જ સાથે લઈને જવા જેવું છે. એ નાણું સાથે હશે તો સદગતિ નિશ્ચિત બનશે અને પાછી એ સદગતિ સત સ્વરૂપને આપનારી બનશે. કદાચને જો દુર્ગતિમાં જવું પડશે તો દુર્ગતિ દુઃખદાયી બનશે નહીં. પૂર્વબદ્ધ નરક આયુષ્ય હોવા છતાં શ્રેણીકે પ્રભુ વીરને પામીને આવો નગદ રોકડાનો વ્યાપાર કર્યો. મગધના શિરતાજ હોવા છતાં તેની કિંમત કોળીની સમજી પ્રભુ વીરની વિતરાગતાને જ રાત દી પોતાના ચૈતન્યમય ઉપયોગમાં ઘૂંટી ઘૂંટીને આત્માને સાચા અર્થમાં ચેતન બનાવ્યો તો ક્ષાયિક સમકિત પામ્યા. એટલું જ નહીં પણ જીન નામ કર્મ, તીર્થંકર નામ કર્મની નિકાચના કરી, જેના પ્રતાપે આજે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી થઈને લાખો જીવોના તારણહાર બનવાનું સૌભાગ્ય પામશે. ચાર ચાર ઘોર હત્યાઓ કરી નરકના અતિથિ બની ચૂકેલા દ્રઢ પ્રહારીને પણ ભવિતવ્યતા સાનુકૂળ થતાં પોતાની જાત પ્રત્યે ઘૃણા છૂટી અને જંગલમાં જઈ મહાત્માનો ભેટો થતાં ચારિત્ર લીધા પછી આ નગદ નાણાંનો રોકડાનો વ્યાપાર કરતા આવડ્યો તો તે જ નગરના દરવાજા આગળ ચારે આહારનો ત્યાગ કરી ધ્યાનસ્થ દશામાં આત્મામાં સરી પડ્યા તો માત્ર 6 મહિનાને અંતે તો કેવળ જ્ઞાન લઈને બતાવ્યું. જગતના જીવોને એવો રાહ એમણે ચિંધી બતાવ્યો કે હે ભવ્યાત્મન, જો તું તારામાં જાગી જાય તો તારે અને મોક્ષને છેટું નથી. તે જ રીતે મહાનાસ્તિક અને સાધુ સંન્યાસી પ્રત્યે દ્વેષ ઉપતા પ્રદેશી રાજાને કેશી ગણધરનો યોગ થતાં રોકડાનો વ્યાપાર કરતા આવ્યું તો તેની પત્ની છઠના પારણે ઝેર આપી ગળે અંગૂઠો દબાવી મારી નાખ્યો તો પણ સમાધિમાં રહી વૈમાનિક દેવ થયો અને ત્યાંથી ચવી મનુષ્યના ભવમાં આવી મોક્ષે જશે. આ મનુષ્ય ભવનું ટાણું એ નગદ નાણાં રૂપ રોકડાનો વ્યાપાર કરવા માટે છે. એ જેને આવડી જાય તેની બલિહારી કોઈ ઓર જ છે. દેવો અને ઇન્દ્રો પણ તેના ઉવારના ભામણા લે છે. એ માટે આપણા પૂર્વજોએ લાંબા લાંબા ઉપદેશના સાગર સિંધુને બિંદુરૂપ બનાવી કહેવત આપી છે કે ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે, અર્થાત આપણું નાણું આપણી ગાંઠે, એટલે કે આપણા ધોતિયાની આટીમાં કે પાટલૂનના વોચ પોકેટમાં જ હોવું જોઈએ, જેથી રાત વરત ક્યાંક અકસ્માતમાં, ટ્રાફિક જામમાં, પૂર સંકટ આદિમાં ફસાઈ ગયા હોય તો દેશ પરદેશમાં એ તત્કાલ કામમાં આવે અને કોઈ પાસે હાથ લંબાવવાનો કે કોઈની લાચારી કરવાનો વખત નહીં આવે. અંગ ઉપર આ દાગીના ધારણ કરવાનો જે ભારતીય રિવાજ છે તેના મૂળમાં આ કહેવત છે. આપણા ઋષિ મુનિઓ પૂર્વજોએ જે પ્રણાલિકા પાડી છે અને કહેવતો રચી છે તે સઘળું આપણા સૌના હિતને લક્ષ્યમાં રાખીને જ કહ્યું છે. જેમ ગરથ એટલે નાણું ગાંઠે હોવું જોઈએ, એમ વિદ્યા પાઠે એટલે કે જ્ઞાન પુસ્તકમાં નહીં પણ આપણા મુખે હોવું જોઈએ, અર્થાત તે કંઠસ્થ અને હૃદયસ્થ હોવું જોઈએ, જેથી કરાતી બધી ક્રિયામાં એ જ્ઞાન હાજર રહી જ્ઞાન ક્રિયા સ્વરૂપ ક્રિયા કરાવે, ક્યાંક વિવેક ચૂકાય નહીં તેની તકેદારી રહે. આ જ વાતને આત્માના સંબંધે આધ્યાત્મિક રીતે વિચારીએ તો આત્માનું જે આત્મધન છે તે તેનું પોતાનું માલિકીનું પોતીકું છે, અને વળી તે પોતાની પાસે જ છે. એ તો ઘરમાં જ દટાયેલું ગુપ્ત ધન નહીં પણ ગુપ્ત ખજાનો છે, જે ખર્ચે ખૂટે એમ નથી. આવશ્યકતા એ દટાયેલા ખજાનાનું ભાન થવાની છે અને ખુદમાંથી ખોદીને પ્રગટ કરવાની છે. એ તો આત્મવૈભવ ખુદાઈ છે, એની કોઈ પાસે ઉઘરાણી કરવાની હોતી નથી, કારણ કે એ તો પોતાનું પોતાની પાસે જ છે. ઉઘરાણી કરવાથી માંગવાથી એવી ખુદાઈ આત્મિક સંપત્તિ મળી જાય તેવી માન્યતા રાખવી એ પણ મૂર્ખાઈ છે અને પ્રમાદ છે. હા, જ્ઞાની સદ્ગુરુ ભગવંતો એ ખજાનાની ઓળખ કરાવે અને એંધાણી આપે કે ક્યાં દટાયો છે. એ ખુદમાં દટાયેલી ખુદની ખુદાઈ તો આપણે સ્વયં ખોદવાનો પુરુષાર્થ કરીએ તો જ મળે એમ છે અને ભોગવાય એમ છે. કંત વિના મતી મારી અહવાડાની બોક, ધોક દ્યું આનંદ ઘન અવરને ટોક અવરને ટોક. જેમ ઢોરને પાણી પીવાના હવાડાનું પાણી એ બહારથી લાવીને ભરેલું હોય છે અને પાછું હવાડાની બોક એટલે કે બાકા ફાકા સાંધાઓમાંથી ખાળમાંથી ગળી જનારું હોય છે, એમ જે જ્ઞાન જ્ઞાનમાંથી સીધું પ્રત્યક્ષ ઉદ્ભવતું નથી, અર્થાત જે સ્વયંસ્ફુરિત જ્ઞાન નથી, એવું કંતનાથ ચેતન વિનાનું ચેતનાનું મતિજ્ઞાન એટલે કે બુદ્ધિ એ હવાડાના બહારથી લાવી ભરેલા પાણી જેવી છે, જે પાછી વિચારોના વમળમાં વિચારોના તરંગમાં વિકલ્પોના વહેણમાં વહી જનાર જરી જનાર છે. કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવાના પાણીની ભરણી નહીં હોય પણ પાતાળ ઝરણામાંથી ફૂટતી સરવાણી હોય, જે કૂવાને છલોછલ ભરેલો જ રાખતી હોય અને એ કૂવાના પાણીને વહી જવાનો કે ખાલી થઈ જવાની કોઈ સંભાવના જ નહીં. મુંબઈ ગરાને સેંકડો વર્ષોથી પાણી આપતો પારસી કૂવો આજે ચર્ચગેટ ઉપર મોજૂદ છે, જેની પારસીઓ દ્વારા પૂજા થાય છે. કહેવાનું તાત્પર્ય લક્ષ્યાર્થ એ છે કે કંત શુદ્ધાત્મા શુદ્ધ ચેતનનું જે જ્ઞાન છે તે વિચારોના વમળમાં ગુમાવે નહીં અને વિકલ્પોમાં વહી નહીં જાય, એવું નિર્વિકલ્પ વિતરાગ કેવળ જ્ઞાન છે. જે સર્વનું જ્ઞાન હોય સર્વજ્ઞતા છે, એ પરિપૂર્ણ એવું પૂર્ણ જ્ઞાન છે. એમાં વિચારવાપણું પૂછવાપણું કે ચોપડા ઉથલાવવાપણું નથી. એ સ્વયંની વેતી સર્વાણીરૂપ સહજ વાણી સહજ જ્ઞાન છે. એની સામે મતિજ્ઞાન 9 પૂર્વ કે 14 પૂર્વ સુધી પણ વિકસિત થયેલું હોય કે આજના કાળમાં 45 આગમનું જ્ઞાન હોય તો પણ તે ખાબોચિયા હવાડા જેવું અનંતમાં ભાગનું જ્ઞાન છે. શુદ્ધાત્મ સ્વરૂપ મારા કંત ચેતન સ્વામીથી વિખૂટી પડી ગયેલી મારી ચેતનાની મત મારી ગઈ છે, તેથી જ હું મારી જાતને અધૂરી, અપૂર્ણ, દોષિત જોવાને બદલે અન્યને દોષિત જોઈને અવરને બીજાને ટોક્યા કરું છું. એ તો મારી જાતને છેતરવાનું, આત્મવંચનાનું ઘોર પાપ છે. માટે હું ચેતના મારા આનંદઘન એવા સ્વામી ચેતનને ધોક એટલે પોકાર પાડી પાડીને કહું છું કે હવે તો આવો અને મને તમે પૂરેપૂરો તમારામાં સમાવી લઈને મુજ પામરને પણ પરમ બનાવી દો. પદનો બોધ એ છે કે ઉપયોગ વિનાની ગતાનુગતિકપણે યાંત્રિક રીતે કરાતી કોરી વ્યવહાર ક્રિયા એ શુભ ક્રિયા છે, તેથી તે પુણ્યની વાયદાની પરલોક સુધારનારી ક્રિયા છે. પરંતુ તે આલોક પરલોક એમ ઉભયલોક સુધારી પરમલોકને આપનારી શુદ્ધ બનાવનારી પારમાર્થિક શુદ્ધ ક્રિયા એટલે કે તદ હેતુ કે અમૃત અનુષ્ઠાન નથી. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધે અલંકર્યો મોહ વને નવી ભમતો રે. પ્રકૃતિના તત્વો પતિ પત્નીના સંબંધોમાંથી અધ્યાત્મ તારવવાની અને અધ્યાત્મને નિખારવાની ક્રિયાને પદોમાં ગૂંથી લઈને યોગીરાજે જગતને જે અમૂલ્ય વારસો આપ્યો છે તેનો ઉપકાર કોઈ રીતે વાળી શકાય તેમ નથી. જગતના જીવો અથાક પ્રયત્નને અંતે પણ વિનાશી એવા ધન વગેરેનું દાન પણ જગતને કરી શકતા નથી. જ્યારે આવા મહાપુરુષો રમત રમતમાં અધ્યાત્મ જેવી મહામૂલી જણસનું દાન કરી શકે છે એ એમના જીવનની સર્વોપરિતા છે અને જીવન સાફલ્ય છે જે એમની નિકટ મુક્તિગામિતાને સૂચવે છે. નગદ નાણાંનો રોકડો વ્યાપાર એટલે જ ધ્યાન સાધના. સાધનામાં નિયમિતતા અને સાતત્યતાની અત્યંત આવશ્યકતા રહે છે. તેમાં આતરું પડવું નહીં જોઈએ. અંતર પડવાથી અનુસંધાન તૂટી જાય છે. આ માટે એક આત્મદર્શી પુરુષ 7-1=0નું સમીકરણ આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અઠવાડિયામાં 6 દિવસ સાધના કરો, પણ જો 1 દિવસનો ખાડો પાડો તો તેનું પરિણામ 0 આવે. ટૂંકમાં પ્રભુ વીરનો ઉપદેશ સમયમ ગોયમ માપમાયે કહો કે 7-1=0નું સમીકરણ નજરમાં રાખવું બંને એક જ છે. ડ્રાઈવરનું 1 સેકન્ડનું જોકું અકસ્માત સર્જી શકે છે.